மகாதேவ்யா குக்ஷிரத்னம் ஷத்ஜே தர்வாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். ஸ்ரீமத் ராஜச்சந்திர ஜ்ஞான் மந்திர், ராஜ்கோட். ரவிவார் தாரீக் 30 செப்டம்பர் 2007. ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் கிரம்பார் பத்ர ஸ்வாத்யாய் பத்ராங்க 487. மும்பை, ஃபாகண் சுத் 11 ரவிவார் சம்மத் 1950. புதவாரே એક પત્ર લખીશું નહીં તો રવિવારે સવિગત પત્ર લખીશું એમ જણાવ્યું હતું. તે જણાવતી વખતે ચિત્તમાં એમ હતું કે તમ મુમુક્ષુઓને કંઈ નિયમ જેવું સ્વસ્થપણું થવું ઘટે છે અને તે વિશે કંઈ લખવાનું સૂઝે તો લખવું એમ આવ્યું હતું. લખવાનું કરતાં એમ થયું કે જે કંઈ લખવામાં આવે છે તે સત્સંગ પ્રસંગમાં વિસ્તારથી કહેવા યોગ્ય છે અને તે કંઈ ફળરૂપ થવા યોગ્ય છે. લખવામાં જે વિસ્તાર આવ્યાથી તમને સમજી શકવાનું થાય તેટલું લખવાનું હમણાં થઈ શકે તેવો આ વ્યવસાય નથી અને જે વ્યવસાય છે તે પ્રારબ્ધરૂપ હોવાથી તે પ્રમાણે વર્તવું થાય છે એટલે તેમાં વિશેષ બળ કરી લખવાનું થઈ શકવું મુશ્કેલ છે, માટે તે ક્રમે કરી જણાવવાનું ચિત રહે છે. પૂજ્ય અંબાલાલભાઈ ઉપરનો આ પત્ર છે. પરમ કૃપાળુ દેવના પત્રોમાં જ પરમ કૃપાળુ દેવનું અંતરંગ ચરિત્ર વણાયેલું છે, ગૂંથાયેલું છે. અહીંયા એ પત્ર લખવા માટે થઈને કહ્યું છે કે અમે તમને આવી રીતે બુધવારે લખશું, રવિવારે લખશું, આવું બધું વારંવાર લખીએ છીએ, પણ લખવાનું બની શકતું નથી. અને જે લખવું છે એનો વિષય એવો છે કે તમ મુમુક્ષુઓને કંઈ નિયમ જેવું સ્વસ્થપણું થવું ઘટે છે અને તે વિશે કંઈ લખવાનું સૂઝે તો લખવું. મુમુક્ષુઓને કંઈ નિયમ જેવું સ્વસ્થપણું ઘટે છે. સત્પુરુષની ઓળખાણ થવા છતાં સત્પુરુષનો સમાગમનો યોગ રહેતો ન હોય ત્યારે મુમુક્ષુએ કેવી રીતે રહેવું એ પત્રાંક 449માં આ નિયમો પરમ કૃપાળુ દેવે જણાવ્યા હતા ખંભાતના કૃષ્ણદાસની પત્ર ઉપરના. એ વિશેષ વિગત લખવા માટે કે મુમુક્ષુઓએ પોતાનું કંઈ નિયમ જેવું સ્વસ્થપણું, નિયમથી સાધનાની સ્વસ્થતા ઊભી થાય છે. ગમે ત્યારે ગમે તે કરતા હોય, કંઈ ઠેકાણું નહીં જેનું, એમ નહીં, સ્વસ્થપણું. પરમાર્થ માર્ગની સાધનામાં સ્વસ્થતા એટલે ચિત્તની શાંતિ, કોઈપણ પ્રકારના સંકલ્પ વિકલ્પ વિના, કોઈપણ પ્રકારની આકુળતા વ્યાકુળતા વિના નિયમપણે પરમાર્થ માર્ગની જે આરાધના કરવી, પોતાને જે પ્રકૃતિમાં રૂચે તે જપ, તપ, વ્રત, પ્રાર્થના, ભક્તિ, યમ નિયમના કોઈપણ પ્રકાર, પણ નિયમપૂર્વક કરવા અને સ્વસ્થતાપૂર્વક કરવા. સ્વસ્થતામાં આપણે નિયમ લીધો છે અને આપણી પાસે ટાઈમ નથી એટલે આપણે ઉતાવળ કરીએ. માળા ગણવી હોય તો જવા દો માળા, રોજ આત્મસિદ્ધિ ગણવી હોય તો 35 મિનિટમાં આત્મસિદ્ધિ ફેંકી દીધી, પણ 35 મિનિટ ન લાગે, 1 મિનિટ જ લાગે ફેંકી દેને હાથમાં ઉપાડીને, એમાં 35 મિનિટનો વ્યાયામ કરવાની શું જરૂર છે? સ્વસ્થતા ન હોય, ધૈર્ય ન હોય, ધીરજ એ કેટલી બધું આવશ્યક ગુણ છે પરમાર્થ માર્ગની સાધનામાં. એટલે કૃપાળુ દેવ કહે છે કે અમારે આજ લખવું, કાલ લખવું તમને અમે વારંવાર કહીએ છીએ, કારણ કે અમને લખવાનો વિચાર એટલા માટે આવે છે કે લખવાનો એક વિષય એવો અમારા મગજમાં છે કે તમ મુમુક્ષુઓને કંઈ નિયમ જેવું સ્વસ્થપણું થવું ઘટે છે અને તે વિશે કંઈ લખવાનું સૂઝે તો લખવું. મુમુક્ષુઓને લખવાનો અમારો ઉદ્દેશ એ છે કે તમને કંઈ નિયમ જેવું સ્વસ્થપણું થવું ઘટે. નિયમ જ્યારે લીધો હોય ત્યારે એ નિયમમાં સ્વસ્થતાપૂર્વક એ નિયમની પાલના થવી જોઈએ. આપણો અનુભવ આજે કંઈક જુદો જ છે. આપણે નિયમ લઈએ પછી નિયમની પાલના જેટલી સ્વસ્થતા આપણી પાસે નથી, સમય પણ નથી. વાસ્તવિક તો સમય કે એની સાથે સંબંધ નથી, પણ ચિત્તની સ્થિતિ નથી. સમજવા જેવું તો આ છે કે મનની જે સ્થિરતા જોઈએ, ચિત્તનું જે સ્થૈર્ય જોઈએ, એ ચિત્તનું સ્થૈર્ય ન હોવાને કારણે યોગનું સ્થૈર્ય આવે નહીં. યોગ એટલે મન વચનને કયા. સર્વપ્રથમ ચિત્ત સ્થૈર્ય થવું જોઈએ સાધનામાં. ચિત્ત સ્થૈર્ય ન હોય તો યોગનું સ્થૈર્ય થાય નહીં, અને યોગનું સ્થૈર્ય ન થાય તો યોગના જે પરમાણુઓ છે એનું સ્પંદન ક્યારેય વિરામ પામે નહીં, કંપન ચાલુ રહે. યોગની સાથે મન વચન કાયાના પરમાણુઓની સાથે એક જ ક્ષેત્રે અવગાહીને રહેલ આત્માના અસંખ્યાત પ્રદેશો એમાં પણ સ્પંદન ઊભું થયા વિના રહે નહીં. અને આ સ્પંદન એ જ જીવને કર્મબંધનું એક કારણ જે યોગ કીધો છે એ બને છે. તો ચિત્તનું સ્થૈર્ય અને યોગનું સ્થૈર્ય, આપણી પાસે ઘણીવાર યોગનું સ્થૈર્ય હોય છે પણ ચિત્તનું સ્થૈર્ય હોતું નથી. આપણે ક્રમ ઉલટાવી નાખીએ છીએ. પદ્માસન વાળીને બેસી જઈએ, મન વચન કાયાના યોગને શાંત કરી દઈએ, આપણને લાગે કે યોગનું સ્થૈર્ય કરી લીધું, ચિત્તનું સ્થૈર્ય નથી. સાધના કરવી છે અને એ સાધનામાં પોતાના સ્વરૂપનું સ્મરણ કરવું છે. એ સ્વરૂપનું સ્મરણ કરવું હશે તો એ સત્પુરુષના વચનનું આલંબન લેવું છે, એમની મુદ્રાનું આલંબન લેવું છે. અને તે સમયે ચિત્તની સ્વસ્થતા ન હોય તો સંસારના આલંબનો ચિત્તમાંથી ખસતા નથી, ખડભડી ઉઠે છે, એ બેસે છે, પણ ચિત્તની ક્યાંય જંપ નથી. એટલે ચિત્તનું સ્થૈર્ય ઊભું થતું નથી. અને ચિત્તનું સ્થૈર્ય ઊભું ન થાય ત્યાં સુધી સ્વરૂપ અનુસંધાન કેવી રીતે થાય, સતની સાથેનું અનુસંધાન કેવી રીતે થાય? જ્યાં સુધી અસત સાથેનું અનુસંધાન છૂટે નહીં, બહારના પદાર્થ સાથેની વડગણા હળવી ન થાય, ત્યાં સુધી સત સાથે આ ચિત્તનું અનુસંધાન થાય કેવી રીતે? એટલે ગમે તેટલી સાધના કરવા છતાં કંઈ પરિણામ મળતું નથી, અમને મનની શાંતિ નથી મળતી, અમને કંઈ આ પ્રકારનું આકુળતા અમારી હટતી નથી. જ્ઞાની કહે છે ક્યાંથી હટે? નિયમ જેવું સ્વસ્થપણું જો ન હોય તો સાધના ફળદાયી થતી નથી. થોડી સાધના હશે પણ જો યોગનું સ્થૈર્ય અને ચિત્તનું સ્થૈર્ય સહિતની હશે તો એ સાધના એનું પરિણામ આપ્યા વિના રહે નહીં. તો તમ મુમુક્ષુઓને કંઈ નિયમ જેવું સ્વસ્થપણું થવું ઘટે છે એ વિશે લખવાનું કંઈ સૂઝે તો લખવું એમ અમારા મગજમાં આવ્યું હતું, એટલે મેં તમને કહ્યું કે બુધવારે લખશું, રવિવારે લખશું. પણ લખવાનું કરતાં એમ થયું, જ્યાં આજે લખવા બેઠા ત્યાં તો એમ થયું કે જે કંઈ લખવામાં આવે છે, અમે તમને લખવાથી જે કંઈ કહીએ તે સત્સંગ પ્રસંગના પ્રસંગમાં વિસ્તારથી કહેવા યોગ્ય છે. ખરેખર તો આ લખવા કરતાં તમારી સાથેનો સમાગમ થાય, સત્સંગ થાય, તો એમાં આ વાત વિસ્તારથી કહી શકાય, વિસ્તારથી ચર્ચી શકાય. કેટલીક વાતો એવી છે કે સંક્ષેપમાં કહી શકાતી નથી, અને કહી શકાતી હોય તો સમજી શકાતી નથી. જ્ઞાનીઓ તો ઘણો સંક્ષેપ કર્યો છે. આખું જૈન દર્શનના 45 આગમોનો સાર તત્વાર સૂત્રની અંદર ઉમા સ્વાતીજીએ 349 એક વાક્ય અર્ધ વાક્યની અંદર આપ્યો છે સંક્ષેપ. કેટલો સંક્ષેપ જોઈએ કહો. પણ સંક્ષેપની અંદર કંઈ ઘણીવાર કહેવામાં આવે તો કહેનાર પુરુષની એટલી ક્ષમતા હોય તો એ સંક્ષેપમાં કહે, પણ ઝીલનારની જો એટલી ક્ષમતા ન હોય તો એ વિસ્તાર વિના સમજી ન શકે. એક ઓમ શબ્દની અંદર, પ્રણવ મંત્રની અંદર આખા વિશ્વની સૃષ્ટિના રહસ્યનો સાર ગૂંથાયેલો છે. પણ એ રહસ્ય ખોલે કોણ, પામે કોણ, સમજે કોણ? ભગવાનની પરસદાની અંદર ગણધર્વની કક્ષાના પુરુષો બિરાજમાન હતા ત્યારે પ્રભુએ સંક્ષેપમાં કહ્યું, ઇન્દ્રભૂતિએ ઉભા થઈને પૂછ્યું, ભંતે
કિમ તત્તમ, હે ભગવાન, હે પ્રભુ, તત્વ શું છે? અને પ્રભુએ દેશનામાં કહ્યું, વત્સ ઉપનેવા વિઘ્નેવા ધ્રુવેવા, તત્વ તો ઉત્પન્ન થાય છે, વિનાશ થાય છે, અને છતાં ધ્રુવતા કાયમ રહે છે. આ તત્વ છે. પ્રત્યેક પદાર્થ ધ્રુવથી કાયમ છે, અવિનાશી છે, નિત્ય છે, અજર અમર શાશ્વત છે, અનુત્પન્ન છે, અવિનાશી છે પ્રત્યેક પદાર્થ. પણ પ્રત્યેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન હોવાને કારણે પ્રત્યેક પદાર્થ સમય સમયે પરિણામી છે, ઉત્પન્ન થાય છે, એ થાય છે. એને પર્યાય કહેવાય છે, હાલત કહેવાય, અવસ્થા કહેવાય. પર્યાયની અવસ્થા સમયે સમયે ઉત્પન્ન થાય છે, અને જે ઉત્પન્ન થયેલી પર્યાય છે તે પર્યાય સમાપ્ત થાય છે. એક સમયે ઊભી થયેલી પર્યાય બીજે સમયે એ વિલય પામે છે, ફરી બીજે સમયે બીજી ઊભી થાય છે, ત્રીજી ઊભી થાય છે. અનંત પર્યાયયુક્ત આ દ્રવ્ય છે, અને છતાં દ્રવ્યનું ધ્રુવપણું સનાતન અને શાશ્વત છે. દ્રવ્ય ક્યારેય સમાપ્ત થતું નથી. અવસ્થા બદલાય, એક સમયે તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. અવસ્થા બદલાય છે, પદાર્થ ધ્રુવ છે, આ તત્વ છે. આટલું સંક્ષેપ તત્વ પરમાત્માએ એની દેશનામાં કહ્યું, અને ગણધર જેવા પુરુષો એને પકડી ગયા તો 12 અંગની રચના કરી નાખી એના આધાર ઉપર. આ તત્વને વિસ્તૃતથી સમજાવવા માટે ગણધરોએ 12 અંગની રચના કરી, અને 12 અંગની અંદર 12મું અંગ દ્રષ્ટિવાદ, એની અંદરનો એક ભાગ એ 14 પૂર્વ છે. એ 14 પૂર્વનું જેને કહે સાર, કેટલી આ શ્રુત સમુદ્ર અગાધ છે, અમાપ છે, આનો કોઈ પાર પામી શકાય એમ નથી. જ્ઞાની પુરુષ અહીંયા કહે છે કે અમારે તમ મુમુક્ષુઓને નિયમ જેવું સ્વસ્થપણું લખવાનો વિચાર હતો, અને લખવાનું શરૂ કર્યું. આ પત્ર લખે છે ત્યારે કે રવિવારે લખવાનું, તના રવિવારે પત્ર લખાય છે. પણ લખતા લખતા એમ થયું કે આ વાત સત્સંગ પ્રસંગમાં વિસ્તારથી કહેવા યોગ્ય છે, આ લખવાથી કંઈ તમને પહોંચે એમ નથી, અને તે કંઈ ફળરૂપ થવા યોગ્ય છે. જો સત્સંગની અંદર અમે તમને આ વાત કહીશું તો કદાચ વધારે પરિણામી થશે. લખવામાં જે વિસ્તાર આવ્યાથી તમને સમજી શકવાનો થાય તેટલું લખવાનું હમણાં થઈ શકે એવો આ વ્યવસાય નથી, અને જે વ્યવસાય છે તે પ્રારબ્ધરૂપ હોવાથી તે પ્રમાણે વર્તવું થાય છે. લખવામાં પણ જો વિસ્તારથી લખીએ તો કંઈક તમને સમજી શકવાનું થાય. જો અમે ખૂબ વિસ્તારથી લખીએ તો તમને સમજી શકવાનું જરૂર થાય, પણ તેટલું લખવાનું થઈ શકે તેવો આ વ્યવસાય નથી. અમે અત્યારે સંસારના વ્યવહાર પ્રપંચમાં છીએ, વ્યવસાયમાં છીએ, અને જે વ્યવસાયમાં છીએ તે વ્યવસાયનું સ્વરૂપ એવું છે કે અમે તમને આ વિસ્તારથી લખી શકીએ એવી કોઈ અનુકૂળતા અમને અત્યારે નથી. કેવી દશા હશે જ્ઞાની પુરુષોની, અને એ વ્યવહારનો ઉદય, એ વ્યવસાયનો ઉદય કેટલો આકરો હશે કે જ્ઞાની પુરુષ કહે છે કે વિસ્તારથી લખવું છે પણ લખવાનું હમણાં થઈ શકે તેવો આ વ્યવસાય નથી. અને આ વ્યવસાય છે તો સાહેબ ઓછું કામ કરો, એમાં શું હતું? તમારે લખવું જ છે તો વેરો ધંધો બંધ કરો, એમાં વાંધો શું આવ્યો? ત્યારે જવાબ આપે છે કે જે વ્યવસાય છે તે પ્રારબ્ધ રૂપ હોવાથી તે પ્રમાણે વર્તવું થાય છે. જ્ઞાનીનો વ્યવસાય પ્રારબ્ધ રૂપ છે એટલે એને ઘટાડી શકાતો નથી, વધારવાનો તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી, કેમ કે ઈચ્છા નથી, પ્રારબ્ધ છે. પ્રારબ્ધરૂપ વ્યવસાયને ઘટાડી શકાય એમ નથી. એ પ્રારબ્ધરૂપ વ્યવસાય ઉદયમાં આવ્યો છે, એને વેદ્યા સિવાય છૂટકો નથી. જ્ઞાનીની દશા તો સમજીએ. લખવા માટે પણ અનુકૂળતા નથી, વિચારો પોતાના પ્રગટ કરવા માટે પણ ચિત્તની એ પ્રકારનો સમય અવકાશ નથી, કારણ કે આ ઉદય પ્રારબ્ધ એવું છે કે આ વ્યવસાયને આડે આટલું લખી શકાય એટલો પણ અમને અવકાશ નથી. અને એ વ્યવસાય છે તે વ્યવસાય પ્રારબ્ધ રૂપ છે. બહુ સમજવા જેવી વાત. જ્ઞાનીનો વ્યવસાય પ્રારબ્ધ રૂપ છે, સંસારીનો વ્યવસાય ઈચ્છારૂપ છે. એમાં વધઘટ થાય, એમાં ભરતી ઓઠ થાય, એમાં ચડતી પડતી આવે, ઈચ્છારૂપ છે. એને કરવો હોય ત્યારે કરે, ન કરવો હોય તો ન કરે. ગમે તે બાના આપવા હોય એને છૂટ છે. મારે હાલે એમ નથી તો એ છૂટ છે. બોલ ને, જેટલું ખોટું બોલું તો બોલ. કારણ કે અજ્ઞાનીનો વ્યવસાય છે, પ્રારબ્ધરૂપ નથી. જ્ઞાન દશા ન હોવાને કારણે આપણે વ્યવસાયની અંદર આપણી ઈચ્છાથી છીએ, આપણા રાગથી છીએ, આપણા મોહથી છીએ, આપણી આસક્તિથી છીએ, આપણી મમતાથી છીએ. સ્વજનો પ્રત્યેની મમતા એ પણ રાગ છે, અને આપણે એને કર્તવ્યમાં ખપાવી દઈએ. આપણી આત્મવંચના કાંઈ ઓછી છે? કરવું હોય તો અહીંયા આપણે એમ કહીએ કે શું થાય, ઇટ્સ માય ડ્યુટી. જ્ઞાનીઓ કહે છે કે આત્મવંચના અધ્યાત્મની અંદર ચાલી ન શકે. એટલે કહે છે કે પ્રારબ્ધરૂપ હોવાથી તે પ્રમાણે વર્તવું થાય છે. જેવું પ્રારબ્ધ છે એવી જ રીતે અમે વર્તીએ છીએ, એમાં અમે કંઈ ફેરફાર કરતા નથી. એટલે એમાં વિશેષ બળ કરી લખવાનું થઈ શકવું મુશ્કેલ છે, માટે તે ક્રમે કરી જણાવવાનું ચિત રહે છે. અમે બળ કરીને પણ તમને અત્યારે વિગતવાર લખી શકવું એ અમારાથી મુશ્કેલ હોવાના કારણે હવે અમે તમને ક્રમે કરીને જણાવીશું. જે લખવાનું ધાર્યું હતું એ વિસ્તારથી લખી શકાય એમ છે નહીં, અને સત્સંગે મળીને વસ્તારે કહેવાય તો સારું, પણ સત્સંગ તો થાય ત્યારે સાચો. કેમ કે વ્યવસાયનું જોર એટલું છે કે પત્ર લખવાનું પણ અનુકૂળતા નથી, તો સત્સમાગમ તો ક્યાંથી થાય? કૃપાળુ દેવના પત્રોની અંદર એમની આવી આંતરિક દશાની અંદર આપણને ખ્યાલ આવે કે આ પુરુષે મૂળ માર્ગ લખ્યો, કાવ્ય એમાં એક લખ્યું કે કહી સંક્ષેપે સ, આત્મસિદ્ધિ લખી એમાં લખ્યું કે વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાંઈ, વિચારવાનું તો વિસ્તારથી આ મુમુક્ષુ હોય છે. અમે તો સંક્ષેપથી કહીએ છીએ સાધન સિદ્ધ દશા અહીં કહી સર્વ સંક્ષેપ. અમારી પાસે ક્યાં સમય હતો? અમને એટલો વ્યવહારનો ઉદય, એટલા પ્રારબ્ધ ઉદયની વચ્ચે અમે જીવી રહ્યા છીએ, અને આયુષ્યનો યોગ ઘણો અલ્પ છે. જ્ઞાની હતા, દેખાતું હતું કે આયુષ્યનો યોગ તો ઘણો અલ્પ છે, અને વાત ઘણી છે, વાત ઘણી છે. જગતના જીવોના કલ્યાણ માટે થઈને જે કહેવાનું છે તો ઘણું છે, માટે કહેવા માટે સમય છે નહીં. તો આવા વ્યવસાય સભર જીવનમાં, આવા પ્રારબ્ધ સભર જીવનમાં કહેવાની શૈલી કેવી હોય? સંક્ષેપ. અમે સંક્ષેપથી કહીએ છીએ. સ્થાનક દ્રવ્ય વિશેષ ગહન વાત છે શિષ્યા, કહી સંક્ષેપે સાવ. સાવ સંક્ષેપમાં કહીએ છીએ. કેવી રીતે તને કહેવું કે કર્મ અનુસાર આ જગતની રચના થઈ જાય, તને કર્મના ફળ મળે? ભોગતાપણું, કર્મને ફળ આપવાનું હોય એ જળ કર્મ પણ તે પ્રમાણે ગોઠવાઈ જાય. આ કેવી રીતે સમજાવવું? અગમ નિગમના ભેદ છે, વિચારવું પડશે. તો આવા કેટલાક સંક્ષેપવાળા જ્ઞાની પુરુષોની વાતમાં વિસ્તાર વધારે કરવો પડે, સમજવું વધારે વિસ્તારથી પડે. કારણ કે કહેનાર પુરુષની વાતમાં સંક્ષેપ છે, અને સમજનારે તો વિસ્તાર કર્યા સિવાય વિકલ્પ નથી, માટે એને વિસ્તાર કરવો જ જોઈએ. ઘણી ઘણી ગેરસમજ પ્રવર્તે છે કે આપણે જ્ઞાનીના વાક્યોને વિસ્તારનારા આપણે કોણ? જ્ઞાની કહે છે સર્વજીવ છે સિદ્ધ સ્વામ, તું છો સુકામ નહીં. પ્રત્યેક મુમુક્ષુ એ જો વિચાર કરે, કર વિચાર તો પામ, આત્મસિદ્ધિમાં કીધું તો વિચાર શબ્દ સુકામ મૂક્યો? કર વાંચ તો પામ, એમ કેવું જોઈએ કે અમે તો કીધું છે આમ આત્મસિદ્ધિમાં, હવે તો વાંચીને પામ. વિચાર શબ્દ આપ્યો, થોડી વધારે એક્સરસાઇઝ મુમુક્ષુ ઉપર આપી. વિચારતા વિસ્તારથી સંશય રહે ને કાંઈ, આ બધી જ વાત આવા સંક્ષેપ પુરુષની વાત સંક્ષેપમાં જ્યારે હોય ત્યારે વિસ્તાર આવશ્યક થઈ પડે છે. સંદર્ભના સંદર્ભમાં વિચાર થાય, મતિ કલ્પનાથી વિચાર પણ ન થાય. આધાર જોઈએ વિચારને, આધાર વચનનો જોઈએ, આધાર સત્યનો જોઈએ, આધાર તત્વનો જોઈએ. એમનેમ કોઈ વિચાર કરવા બેસે અને જ્ઞાની પુરુષના વચનને મૂકે બાજુમાં અને પોતે હેલો જાય ક્યાંનો ક્યાંય, એ વિચાર નથી, એ બકવાસ છે, એ મતિ કલ્પના છે, એ સ્વચ્છંદ છે. જે કહ્યું છે તેને સમજવા પ્રયત્ન કરો, એનો વિસ્તાર જેટલો થાય તેટલો કરો, જેથી કરીને વાતનું સત્વ પકડાય, તત્વ પકડાય, અર્થ પકડાય, રહસ્ય પકડાય, ભેદ પકડાય, છેલ્લે જ્ઞાનીનો આશય પકડાય. એને કેવું છે? શું આશય સાથે ચાલીએ? જ્ઞાનીનો જો આશયને પકડાય તો જ્ઞાનીનો આત્મા નહીં પકડાય. આશય છે એનો કહેવાનો ભાવ છે, એના ભાવ સ્વરૂપમાં આપણી અભેદતા થવી જોઈએ. એ રીતે વચનામૃતનું, પત્રોનું, પદોનું વિવરણ કરવું જોઈએ. એ કહ્યું છે કે વિશેષ બળ કરી લખી શકવું મુશ્કેલ છે, માટે ક્રમે કરી જણાવવાનું ચિત રહે છે. આટલી વાત મૂક્યા પછી હવે આખો સિદ્ધાંત સમજાવે છે. અદ્ભુત આ જે સિદ્ધાંતો છે એ દ્રવ્યાનુયોગના સિદ્ધાંત નથી. હજી ઘણી મગજની અંદર ઘણી ઘણી ભ્રમણાઓ છે કે સિદ્ધાંત એટલે દ્રવ્યાનુયોગ, એ સિદ્ધાંત નથી. સિદ્ધાંત એટલે કેટલીક વાર સત અને ઋત, સતને પણ ઋત હોય છે. ઋત એટલે વિશ્વના જે નિયમો છે, વૈશ્વિક નિયમો, એને ઋત કહેવાય. જેમ ઉગ્યું તે આત્મે, ખીલ્યું તે કર્માય, આ બધા ઋત છે. ઋત એટલે વસ્તુની સ્થિતિ એવી છે કે એનું પરિણામ એ જ થાય, બીજું કાંઈ ન થાય. જે જન્મે તે મરે. તો સત શું છે? જન્મ છે અને મરે છે, આ એનો નિયમ છે. આવા નિયમો વિશ્વની અંદર અનેક પ્રકારે આખી પ્રકૃતિનું સંચાલન ઋતુથી થાય છે. હવામાનના ફેરફારો, સમુદ્રની અંદર ભરતી ઓટના તોફાનો જે થાવે છે, તે જગતની અંદર ધરતીકંપ અને જુદી જુદી પ્રકારના ભૂખંડીની રચનાઓ થાય છે, તે આ બધા ઋત છે. ઋતને આપણે જાણતા નથી, જાણી શકતા નથી, એ વાત અલગ છે. પણ કોઈ પણ કાર્ય કારણ વિના બની શકતું નથી, આ વિજ્ઞાન છે. વિજ્ઞાન છે એનો મતલબ એ કે કોઝ એન્ડ ઇફેક્ટ સાથે સંબંધ જેનો છે, કાર્ય કારણનો નિયમ જ્યાં લાગુ પડે છે એને વિજ્ઞાન કહેવાય. વિતરાગનું વિજ્ઞાન, પદાર્થનું વિજ્ઞાન અને પ્રકૃતિનું પણ વિજ્ઞાન છે. આ પ્રકૃતિનું વિજ્ઞાન એ ઋત છે. સત અને ઋત એ સંસ્કૃતિનું સત્વ છે. તો ત્યાં સિદ્ધાંતની અંદર ઋતની વાત મૂકી છે, સરસ વાત મૂકી છે. પ્રારબ્ધ અંગે આટલી વાતનો નિશ્ચય રાખવો યોગ્ય છે કે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી, અને અભોગવીએ નિવૃત્ત થવાને વિશે જ્ઞાનીને કંઈ ઈચ્છા નથી. આટલી વાતનો નિશ્ચય રાખવો યોગ્ય છે. આ મુમુક્ષુઓને જો સમજી લો કે આ ઋત છે, કર્મ સિદ્ધાંતનો આ એક નિયમ છે, એ નિયમ અફર છે, અટળ છે, ટાળી શકાય નહીં, ફેરવી શકાય નહીં. શું નિયમ છે કર્મ સિદ્ધાંતનો? જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી, અને અભોગવીએ નિવૃત્ત થવાને વિશે જ્ઞાનીને કંઈ ઈચ્છા નથી. આ બે વસ્તુ સમજી લઈએ. આ ઋતની કર્મ સિદ્ધાંતના નિયમો કેવા છે? તો કે જ્ઞાની હોય એટલે કર્મ મટી જતા નથી, જ્ઞાની હોય એટલે કર્મ ટળી જતા નથી, જ્ઞાની હોય એટલે એના કર્મો નાશ પામે એવો નિયમ નથી. એને પણ એનું પ્રારબ્ધ ભોગવ્યા વિના નિવૃત્ત થતું નથી. કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. કેવી રીતે ભોગવવો એ વિષય અત્યારે આપણે લેતા નથી. ભોગવવાના અનેક પ્રકારો છે કર્મ સિદ્ધાંતમાં. પણ જ્ઞાની પુરુષને પણ એ કર્મ ભોગવ્યા સિવાય કર્મ નિવૃત્ત થતા નથી. કોઈ મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પડાય, વિતરાગ વાણી વિના અવર ને કોઈ ઉપાય. જ્ઞાની થઈ ગયો તો પણ કોઈ મંત્ર તંત્ર નથી, તો ભગવાન મહાવીરને સાધના કાળની અંદર આટલા ભયંકર ઉપસર્ગ આવત નહીં, એ કર્મના વિપાક થાત નહીં. જો એ જ્ઞાની હતા અને જ્ઞાનીથી એક મંત્ર ફૂંકી દીધો કે એક માથે કોઈને વાસકેપ છાંટી દીધો કે કોઈને ધબ્બો મારી દીધો, જા તારા ખતમ થઈ ગયા, કર્મ ખતમ. અમે બેઠા છીએ ને તું કહી દે હું શુદ્ધાત્મા છું, હવે તારે કંઈ કરવાનું નથી, જલસા કર જગતમાં, તારા કર્મ અમે ભોગવી લઈશું, રેવા દે આ ગાંડ પણ બધું. હજી કર્મ સિદ્ધાંતના ઋતની ખબર નથી, વિતરાગ વિજ્ઞાનના અંશની ખબર નથી. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. કૃપાળુ દેવ કહે છે કે જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ. સુખ અને દુઃખ એ કર્મનો વિપાક છે, અશુભનો ને શુભનો ઉદય છે. શુભના ઉદયમાં સુખ છે, અશુભના ઉદયમાં દુઃખ છે. અને જેવા ભાવે કર્મ બાંધ્યા હશે તેવા રસથી એનો વિપાક આવશે. માઠા ભાવથી કર્મ બાંધ્યા હશે તો તીવ્રતાથી દુઃખ આવશે. રોગની તીવ્રતા, દુઃખની તીવ્રતા, એનો બંધ પડ્યો ત્યારે ભાવની તીવ્રતા કેવી હતી, કસાઈની તીવ્રતા કેવી હતી, એના આધાર ઉપર પરિણામ આવશે. આમાં આપણું કાંઈ ડાપણ ચાલશે નહીં. તો જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ. એ જ્ઞાની થયો એટલે સુખ દુઃખથી પર થઈ ગયો કર્મના? તો કે ના, એને પણ શુભની વેદનીય કે અશુભની વેદનીય આવ્યા વિના રહે નહીં. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. જ્ઞાનીને સમજ છે, અજ્ઞાનીને સમજ નથી. એટલે એકને ધૈર્ય છે અને બીજાને રુદન છે. એ રુદનથી ભોગવે છે અને એક ધૈર્યથી ભોગવે છે. એ સમજે છે કે આ તો મારા કર્મોનો વિપાક છે, મેં કરેલી ભૂલનું આ પરિણામ છે, માટે કોઈને દોષ દીધા વિના એ ભોગવી લેશે. એમાં ધૈર્ય જોઈએ. જ્ઞાની પ્રારબ્ધ કર્મ જ્ઞાનીને ભોગવ્યા સિવાય નિવૃત્ત થતા નથી. અને બીજો સિદ્ધાંત, બીજો સમજવાની સિદ્ધાંતની બીજી વાત, આટલો નિશ્ચય રાખવાનો છે. કૃપાળુદેવ કહે છે મુમુક્ષુ એ આ વાતનો. બીજી વાત શું છે? અભોગવીએ નિવૃત્ત થવાને વિશે જ્ઞાનીને કંઈ ઈચ્છા નથી. અભોગવીએ, મારા કર્મો ભોગવાયા વિના નિવૃત્ત થઈ જાય એવી ઈચ્છા જ્ઞાનીને વિશે હોય નહીં. આ જ્ઞાનીનું સ્વરૂપ, આ જ્ઞાની જો ઓળખવા હોય તો કોણ જ્ઞાની છે અને કોણ અજ્ઞાની છે. જે 464માં આવ્યું ને કે અજ્ઞાન દશા વર્તતી હોય ને પોતાને વિશે જ્ઞાન દશા માની લે, તો દેહાદીની અંદર દુઃખ આવે ત્યારે સાતા ભજવે, દેહની સાતાને ભજવાનું કામ કરે. એના બધા પ્રયાસો શું હોય? દેહની સાતા ભજવા માટેના. એ બધા એના ચેલકાવોને એ જ કે ડોક્ટર હાળો બોલાવો ને આનું આમ કરો ને આનું આમ કરો ને, આમાંથી નવરા પડે નહીં. દેહની સાતાને ભજવાનું કામ કરે. પણ સાચા જ્ઞાની હોય તો આવી અવસ્થા પ્રાપ્ત થયે પણ અસ્વસ્થ થતા નથી અને એ કોઈ સાધનોને કે બહારના કારણોને દોષ દેતા નથી. એટલું જ નહીં પણ તે દુઃખને દૂર કરવાની બહુ ચીવટ પણ એમને રહોતી નથી. કૃપાળુદેવ શબ્દ લખ્યો છે ચીવટ, એમને એટલી બધી ચીવટ પણ હોતી નથી. કારણ કે જાણે છે કે કર્મ ઉદયમાં આવ્યું છે, ભોગવી લેવાનું છે, ભોગવ્યા વિના નિવૃત્ત થવાનું નથી અને કર્મ એના કાળે વયું જવાનું છે. કર્મને રાખવું હોય તો પણ રાખી શકાય નહીં. જીવ નિત્ય છે, કર્મ નિત્ય નથી. કર્મ અને જીવનો સંયોગ અનાદિનો છે. કર્મ અને જીવનો સંયોગ અનાદિનો છે. જીવ નિત્ય છે, કર્મ નિત્ય નથી. તો પછી જીવ કર્મથી મુક્ત થઈ જવો જોઈએ, પણ નથી થતો. એનું કારણ કે આ કર્મ પૂરું થાય ત્યારે પહેલા બીજા અનેક બાંધે છે. એને કર્મ ભોગવતા નથી આવડતું, માટે જો ભોગવતા આવડે તો જીવ નિત્ય છે, કર્મ અનિત્ય છે. તો હિસાબે તો એ મુક્ત થવો જ જોઈએ. આ જ્ઞાનીને આ જ્ઞાન છે, જીવને નથી, અજ્ઞાનીને. એટલે અજ્ઞાની શું કરે છે કે કર્મ ભોગવતી વખતે ઓલું નિવૃત્ત થતું હોય ત્યારે એ નિવૃત્ત થતી વખતે એના બીજાને દોષ દેતો હોય, કસાય પરિણામ કરતો હોય, રાગ દ્વેષ કરતો હોય, નવા નવા બાંધતો હોય અને પરિણામે એક કર્મ ગયું ત્યાં બીજું ઊભું થયું, એ પૂરું થયું ત્યાં ત્રીજું આવી ગયું. આવી રીતે જીવ અને કર્મનો સંયોગ અનાદિ અનંત થઈ શકે છે. અને કોઈ એમ કે કર્મ અને જીવનો સંબંધ અનાદિ અનંત કેવી રીતે? કે તમે તો કહો છો જીવ નિત્ય છે અને કર્મ અનિત્ય છે. તો કે એટલા માટે કે કર્મ એ એક કર્મ એના કર્મ સ્વરૂપે નિત્ય નથી. એને તો સ્થિતિ છે, એનો કાળ છે, પણ જીવ આ પરંપરા બાંધે છે, કર્મની પરંપરા. કૃપાળુદેવે 511ના પત્રમાં કહ્યું કે સમયે સમયે જીવ અનંત કર્મનો વ્યવસાય છે. વ્યવસાય એટલે શું? વેપાર. વેપારમાં શું હોય? લેતી દેતી વસ્તુનું વેચાણ અને ખરીદી. એ જેટલો વેચાય એટલો સામે ડબલ વખારની અંદર માલ ભરી લે, એની ઉપર બરોબર રાખે કે 2 મહિનાનો માલ છે તો ઓર્ડર દઈ દે કારખાનામાં કે જલ્દી આવવું જોઈએ, મારો ગ્રાહક માલ વિના જવો ન જોઈએ. એટલે માલની આવક ચાલ્યા જ કરે છે, જાવક કરતા આવક વધારે રાખી દે. એટલે એને કહેવાય છે વેપારીને માત્ર દુકાનની જરૂર નથી, વખારની પણ છે, ગોડાઉન પણ જોઈએ, વેરહાઉસ પણ જોઈએ. અને સાચું મેન્યુફેક્ચરિંગ ઓડિટ કરતા હોય તો એમાં ખાસ કહે કે 3 મહિનાની ઇન્વેન્ટરી વિના તમારું કારખાનું હાલશે નહીં, 6 મહિનાની રાખો, કોલસા જોશે, પીગા એમ જોશે, નહીં તો બંધ થઈ જશે ફાઉન્ડ્રી ફેક્ટરી બધી. એમ આ જીવે અનંત કાળ સુધી પરિભ્રમણ કરવું છે અને સંસાર આપણો ચાલુ રાખવો છે ની ફેક્ટરી, તો કર્મ તો જોશે ને. એટલે એક કર્મ ખતમ થાય એ વેચાય, હજી ગયું ત્યાં કેટલા બાંધે? 10 બાંધે. પછી પાછો પૂછે કે આનો નિકાલ કેદી આવે? ભાઈ તું ભોગવવાનું રાખ અને બાંધવાનું બંધ કર, તો કોક બી હિસાબની અંદર એવું થાય ખરું કે તું મોકળો થાય. અને જેણે નક્કી કર્યું કે દુકાન બંધ કરવી છે અને પેલું કામ શું કરવું જોઈએ? ખરીદવાનું બંધ કરવું જોઈએ. જે બી નક્કી કરીએ કે મારે મુક્ત થવું છે, મારે સંસારથી મુક્ત થવું છે, તો પેલું કામ શું કરવું જોઈએ? કે બંધના કારણો છે એનાથી તારે અટકવાનું, વિરમવાનું. આશ્રવ અને બંધના કારણોથી વિરમણ, એનું નામ પ્રતિક્રમણ. આપણે પ્રતિક્રમણમાં પાંચે પાંચ કારણો જે છે જ્ઞાનીઓએ કીધા છે કે આ સંસારનો બંધ કરાવનારા જીવને પાંચ કારણ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ, બસ આની વિરમણની ભાવનાઓ ભાવ છે. અને ભાવનાઓ ભાવવામાં જે ભાવથી બંધ થાય એથી વિપરીત ભાવથી બંધ ખુલે, અબંધ થાય. તો આપણે મિથ્યાત્વમાં સમ્યકત્વની ભાવના, અવિરતિમાં વિરતિની ભાવના, પ્રમાદની અંદર અપ્રમત ભાવની ભાવના, કસાયની અંદર પ્રસન્નની ભાવના અને યોગની અંદર આપણે અશરીરી ભાવના ભાવીએ છીએ. અને એક કૃપાળુ દેવની જે ગાથાઓ છે એના આધાર ઉપર. તો આખું વૈજ્ઞાનિક પ્રતિક્રમણ ચાલે છે, ભાવ પ્રતિક્રમણ. સમજીને કરો, વાંચીને કરો, જાતે કરો, અનુભવો, વિચારો, રોજ ભાવના ભાવો. મુક્ત થવું છે, મુક્ત થવું હશે તો બંધની કારણો છે એ કારણોને હળવા કરો, નબળા કરો, મંદ કરો, ક્ષીણ કરો, તો ક્ષય થશે, નહીં કરીએ તો ક્યાંથી થશે? આ વૈજ્ઞાનિક વિતરાગનો માર્ગ વૈજ્ઞાનિક છે, વિતરાગનો ધર્મ વૈજ્ઞાનિક છે, અને એના પ્રવક્તા પરમ કૃપાળુ દેવ જેવા આ બધા મહાન વૈજ્ઞાનિકો છે. પણ અધ્યાત્મ જગતના વૈજ્ઞાનિકો છે, એ ચૈતન્યના વૈજ્ઞાનિકો છે, અને દુનિયામાં પદાર્થના વૈજ્ઞાનિકો છે. અહીંયા કહે છે કે જ્ઞાની અભોગવ્ય નિવૃત્ત થવાને વિશે ઈચ્છા નથી, તો કોઈ જ્ઞાની કોઈના કર્મ અભોગવ્ય મટી જાય એવું કાર્ય કરે ખરા? એવો જ્ઞાની કરે ખરા કે તારા કર્મ તને ભોગવા વિના સાહેબ મટાડી દો ને, લે હું મટાડી દઉં છું, એવું કોઈ કરે તો એ જ્ઞાની કહેવાય? કૃપાળુ દેવે એક શબ્દ સરસ લખ્યો છે, એક વાક્ય અડધું, અકાર્ય તે જ્ઞાની કરે નહીં. અકાર્ય તે જ્ઞાની કદાપી ન કરે. જે વિતરાગના ઋત, વિશ્વના ઋતની વિરુદ્ધની વાત છે, અકાર્ય છે એ. અકાર્ય તે જ્ઞાની કદાપી ન કરે. એને સુભાષભાઈને લખ્યું છે કે જ્ઞાની પાસે લબ્ધિ હોય અને લબ્ધિથી કંઈક લોકોને તારી દે તો કે લબ્ધિનો પ્રયોગ કરે એ જ્ઞાની નહીં. કારણ અકાર્ય તે જ્ઞાની કરે નહીં. અમે તમને સંસારના તમારા દુઃખો મટાડવા અમે અમારી શક્તિનો ઉપયોગ કરીએ નહીં, નથી એમ નહીં. આત્માની શક્તિ અચિંત્ય છે. શક્તિ હોય, સામર્થ્ય હોય, લબ્ધિ હોય, રિદ્ધિ હોય, સિદ્ધિ હોય, આત્મસાધનામાં જેમ જેમ ઉત્કૃષ્ટ આત્મસ્થિતિ થાય તેમ બધી શક્તિઓ, ચમત્કાર, એ શક્તિઓ તો દાસી થઈને આવે. જેને હોય છેલ્લો અવતાર પદની અંદર કીધી, રિદ્ધિ સિદ્ધિ દાસી બની રહી. અરે જ્ઞાનીને આ બધી રિદ્ધિ સિદ્ધિ તો દાસીની જેમ કીધું કામ કરે, પણ કામ કરે ખરી દાસીઓ, પણ જ્ઞાની એની પાસે તે કામ લે. હવે આપણને કયો જ્ઞાની જોઈ છે? ઓળખાણ થવું મુશ્કેલ થાય છે. એટલે વિતરાગ માર્ગમાં આપણી શ્રદ્ધા રહેતી નથી. મહાવીર સ્વામીને ભજીને શું કરીએ? આપણું કાંઈ કામ કરતા નથી, એના કરતા મેલેરી શું ખોટી? કંઈક હોય તો આપણને મદદ કરે. આપણે સંસારમાં મદદ જોઈએ છે. આ વિતરાગોને આપણો સંસાર મટાવવો છે, સંસાર મેટાવવો છે, અનંત સુખના ભાજન આપણને બનાવવા છે. અભોગવ્ય નિવૃત્ત થાય એ વિશે જ્ઞાનીને કંઈ ઈચ્છા નથી. જ્ઞાની સિવાય, આ જ્ઞાનીની વાત કરી દીધી, એને પણ પ્રારબ્ધ કર્મ ભોગવવા પડે, અને અભોગવ્ય એના કર્મ નિવૃત્ત થાય એવી જ્ઞાનીને ઈચ્છા પણ હોય નહીં. જ્ઞાની સિવાય બીજા જીવને પણ કેટલાક કર્મ છે કે જે ભોગવ્ય જ નિવૃત્ત થાય, અર્થાત તે પ્રારબ્ધ જેવા હોય છે. તથાપિ ભેદ એટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે, માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે. સાહેબ પ્રારબ્ધ તો અમને છે. જો જ્ઞાનીને માટે તમે એમ કહો કે એનું પ્રારબ્ધ હતું એટલે એને સંસાર ભોગવવો પડ્યો, તો અમે પ્રારબ્ધ લઈને આવ્યા છીએ, અમને પ્રારબ્ધ નથી. કૃપાળુદેવને પ્રારબ્ધ હતું અને એને વ્યવહાર કર્યો, વ્યવસાય કર્યો, ગૃહસ્થી કરી. અમે પ્રારબ્ધ લઈને, અમે પ્રારબ્ધ જ કરી છે, બાકી પ્રારબ્ધ વિના અમે કઈ કરતા? બરોબર છે ને? કેટલી વાત સૂક્ષ્મતાથી જ્ઞાની આપણને દ્રષ્ટિ કરાવે છે. એ કહે છે કે જ્ઞાની સિવાય બીજા જીવને પણ કેટલાક કર્મ છે જે ભોગવીએ જ નિવૃત્ત થાય. બીજા જીવને પણ એવા કર્મ હોઈ શકે છે કે જે ભોગવીએ જ નિવૃત્ત થાય, ભોગવ્યા વિના નિવૃત્ત ન થાય. અર્થાત તે પ્રારબ્ધ જેવા હોય છે કે ભોગવવું જ પડે એવા કર્મો બીજા જીવને પણ હોય. પણ ફરક કેટલો, ભેદ કેટલો! હવે એ કર્મનો ઉદય આવે એમાં ભેદ કેટલો! કૃપાળુદેવ જ્ઞાની અને અજ્ઞાનીનો તફાવત આપે છે. જેટલું આ ઓળખાણ થશે એટલું જ્ઞાનીનું ઓળખાણ આપણને થશે, અને જેટલું જ્ઞાનીનું ઓળખાણ યથાર્થ થશે તેટલા પ્રમાણમાં જ આ જીવ મુક્તિને માર્ગ પામશે. જ્યાં સુધી જ્ઞાની વિશે જ ભ્રમણાઓ ભરેલી છે, ચમત્કારમાં, રિદ્ધિમાં, સિદ્ધિમાં, લબ્ધિમાં, લૌકિક કામની અંદર જ્ઞાનીની મહત્તા જ ગાઈ રહ્યો છે જ્યાં સુધી જીવ, ત્યાં સુધી એને જ્ઞાની પુરુષનું વાસ્તવિક ઓળખાણ પણ થતું નથી, થઈ શકે પણ નહીં. અને એ જ્ઞાની એના ભવમુક્તિનો આધાર બની શકે નહીં. એ કહે છે કે જ્ઞાની તથાપી ભેદ એટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે, માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે. બે પ્રારબ્ધ ભોગવે છે, બીજા જીવ અને જ્ઞાની, બંનેને પૂર્વપાર્જિત કર્મ છે. બંનેના કર્મો એવા છે કે જે ભોગવ્યા વિના નિવૃત્ત ન થાય, એટલે કે પ્રારબ્ધ રૂપે છે. પ્રારબ્ધ રૂપે એટલે કે જે કર્મ ઉદયાવલીમાં આવી ગયા છે, અને આવી ગયા પછી સત્તામાં પણ કેટલાય કર્મો છે, પણ અત્યારે વર્તમાનમાં આપણું જીવન છે એ પ્રારબ્ધ કર્મ અનુસાર ચાલે. પ્રારબ્ધ કર્મ એટલે હવે જે કંઈ જીવનમાં જે કર્મો ઉદયાવલીમાં આવી ગયા છે, તે ઉદયાવલીમાં આવેલા કર્મોને ભોગવ્યથી જ નિવૃત્ત થાય માટે પ્રારબ્ધરૂપ છે. જો પ્રારબ્ધ, પુરુષાર્થ, અનેક પ્રકારના શબ્દોની, અનેક પ્રકારની વ્યાખ્યાઓ આપણે મનગઢંત કરતા જ હોય છે આપણી કલ્પનાથી. શાસ્ત્રીય પરમાર્થ શું છે એ સંદર્ભની અંદર વસ્તુને સમજવા પ્રયત્ન કરીએ તો પ્રારબ્ધ કોને કહેવાય? કે જે કર્મ એનો વિપાક થઈ ગયો, કર્મનો પાક વિપાક થયો એટલે એની કાળ સ્થિતિમાં એ કર્મ ઉદયમાં આવી ગયું. ઉદયમાં આવી ગયું એટલે આ જીવને જ્યારથી જન્મ લીધો અને 70 વર્ષનું આયુષ્ય છે, તો 70 વર્ષનો જેટલો કાળ છે એ કાળ પરમાર્થની દૃષ્ટિએ સમયથી ગણાય, પણ આપણે કઈ સમયથી નથી ગણતા, એટલે આપણે તો વર્ષથી ગણવો પડે, કેમ કે આપણી પાસે સમયમાં જવા જેટલી તો સૂક્ષ્મતા નથી, આપણે વર્ષથી ગણીએ તો 70 વર્ષમાં જેટલા કર્મો ભોગવી શકાય, એક સમયનો પણ અવકાશ ન રહે, એમાં એક સમયનો પણ અવકાશ જેટલા ભોગવી શકાય, જે પ્રકારના ભોગવી શકાય, આ મનુષ્ય ગતિ છે તો મનુષ્ય ગતિના, નરક ગતિ તો નરક ગતિના, દેવ ગતિ તો દેવ ગતિના, કેમ કે જેવો દેહ ધારણ કર્યો તે પ્રમાણે કર્મ ભોગવાય ને. મનુષ્યનો દેહ ધારણ કર્યો એને સ્વર્ગના ભોગ ભોગવવા હોય તો કંઈ ભોગવાય, અને નરકના દુઃખ ભોગવવા હોય તો પણ ન ભોગવાય. તો તેટલા કર્મ ઉદયમાં આવે, એટલા કર્મ ઉદયમાં આવે એટલે સમયે સમયે આ જીવ ક્યારેક ઉદય કર્મ રહિત નથી, આ પ્રારબ્ધ છે. એટલે કૃપાળુદેવે 692ના પત્રની અંદર જીવ અને દેહના સંયોગમાં કહ્યું કે પ્રારબ્ધ સમય દે આ જીવને એ દેહ પ્રત્યે જે સંયોગ હશે તે વ્યતીત થયે તે દેહનો વિયોગ નિશ્ચય છે. ક્યારે નિશ્ચય છે? આ પ્રારબ્ધ પૂરું થયું ત્યારે. પ્રારબ્ધ કર્મ ભોગવાઈ જાય, દેહ છે એ કર્મ ભોગવવાનું સાધન છે. દેહ છે એ કર્મ ભોગવવાનું સાધન છે એ વાત. એની બદલે આપણે દેહ એ જ હું છું. આત્માએ કરેલું કોઈ અશુભ કર્મ છે, હવે એની એને સજા તો મળવી જ જોઈએ. હવે આત્મા છે એ તો અરૂપી છે, એ વેદન કરી શકે, પણ વેદન શેનું કરે? કોઈને કોઈ પ્રકારની રચનાથી ત્યારે એને શરીર દ્વારા એક રોગ આવે, એની વ્યથા થાય, એની પીડા થાય, એની વેદના થાય, આ કોણ ભોગવે? કોણ ભોગવે? આત્મા, જેણે દેહ ધારણ કર્યો છે તે. અને દેહ ધારણ ન કર્યો હોય એવો બીજો હોય, ડોક્ટર હોય, એ દર્દને જાણે, દર્દની વ્યથાને જાણે, દર્દની પીડાને જાણે, અને પછી એમ કે આ દવાથી બહુ રિએક્શન આવશે, આનાથી પીડા વધી જશે, આનાથી તમને ઊંઘ આવશે, આનાથી તમને કદાચ દુખાવો વધી જશે, એ બધું જાણે છે પણ ભોગવે છે? એ તો બધું કીધા કરે. ઓલો દર્દી એમ કે મારે આટલી વાતો નથી સાંભળવી, મારી પીડામાંથી તું કંઈક 10 ડિગ્રી લઈ લે તોય મને રાહત થાય દવા વિના.
શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય, તે ભોગવે એક સ્વ આત્મ પોતે એકત્વેથી નય સુગ્ન ગોતે.
સુગ્ન માણસ કોણ? એકત્વને વિચાર કરે કે મારા આત્માએ કરેલા કર્મો મારે જ ભોગવવાના છે. જીવ એકલો જ આવ્યો છે, એકલો જ જન્મ્યો છે, એકલો જ જન્મના દુઃખો ભોગવશે અને એકલો જ મરવાનો છે અને એકલો જ ગતિ આ ગતિમાં જશે. આ એકત્વ, એકત્વની ભાવના દ્રઢ થતી નથી ત્યાં સુધી બીજાના સંગે, બીજાના નિમિત્તે આ જીવ પરિણામ કર્યા કરે છે
કે આને કારણે મને આમ થયું, આને કારણે હું સુખી થયો, આને કારણે હું દુઃખી થયો. એકત્વ નથી.
જ્ઞાની કહે છે કે શરીરમાં તને વ્યાધિ પ્રત્યક્ષ થઈ. બોલ, હવે કોઈથી લેવાય છે? આનાથી મુનિનું દ્રષ્ટાંત કૃપાળુ દેવે આપ્યું અને શ્રેણિકને કહ્યું કે રાજા તું અનાજ છો તો મારો શું નાશ થવાનો હતો?
શરીરની પીડા, શરીરની વ્યાધિ, શરીરનો રોગ, શરીરની વ્યથા, મનની વ્યથા, ઘણી વાર આપણે કહીને કે કાળજા એવા બળે છે કોઈને કહી શકાતું નથી અને સહી પણ શકાતું નથી. આ શરીર છે એ નો કર્મ છે, કર્મને ભોગવવાનું અદ્ભુત સાધન છે. તારા કર્મનું પરિણામ તને શરીર દ્વારા જ મળે. અને જ્યારે સત્તામાં કર્મનો શૂન્ય હોય, શેષ હોય, સ્ટોક ન હોય, ત્યારે આ આત્માને શરીર ધારણ કરવા પણ જ ન રહે. નિર્વાણ, નિર્વાણ એટલે આત્માની એવી અવસ્થા. કૃપાળુ દેવે એને કહ્યું કે દેહ છતાં નિર્વાણ. તો દેહ છતાં નિર્વાણ એટલે દેહધારી સર્વજ્ઞ પરમાત્મા છે પણ એના ઘાતી કર્મો અનંત નાશ કર્યા છે અને એને અનંત ચતુષ્ટય પ્રાપ્ત થયું છે. હવે એકે કર્મ નથી તો શેના માટે દેહ ધારણ કરવો? યા કારણ મિથ્યાત દિયો તજ ક્યું કર દેહ ધરેંગે અબ હમ અમર ભય ન મરેંગે રાગ દોષ દોગ બંધ કરત હૈ ઇનકો નાશ કરેંગે.
આનંદ ગણજી મહારાજ કે છે અમે અમર થઈ ગયા, હવે ક્યાં મળવાના હતા? શું કામ? તો કે મિથ્યાત્વ છોડી દીધું, રાગ અને દ્વેષથી જગતના બંધન છે એ અમે કાઢી નાખ્યા, એનો નાશ કરી નાખ્યો, હવે અમે અમર ભયા. અમર ક્યારે થયા? દેહ છતાં અમર થયા, દેહ છતાં નિર્વાણ થયું. કારણ કે જીવને કર્મનો બંધ થાય એવા કર્મનો જ અમે નાશ કર્યો. કારણ કે અનંત કર્મનું કારણ શું? કૃપાળુ દેવે કહ્યું
જન્મ જરાને મૃત્યુ મુખ્ય દુઃખ ના હેતુ કારણ તેના દે કહ્યા રાગ દ્વેષણ હેતુ.
અરે બધા જ દુઃખનો સરવાળો જન્મ જરાને મૃત્યુમાં આવી જાય. જન્મ જરાને મૃત્યુમાં અનંત દુઃખ બધા આવી ગયા. એ સિવાય આ જન્મ જરા મૃત્યુ છોડો તો એકેય દુઃખ બીજું એવું નથી કે આ સિવાય બતાવ. એના કારણ બે, રાગ અને દ્વેષ. આનંદ ઘન કહે છે કે રાગ દ્વેષ દો જગ બંધ કરત હૈ ઇનકો નાશ કરેંગે. અમે એનો નાશ કર્યો છે, હવે અમે અમર ભયે ન મરેંગે. આવી જગતની જ્ઞાની પુરુષ કહે છે કે પ્રારબ્ધ છે, બીજા જીવને પણ છે, એને પણ ભોગવવું પડે, એ પણ એનું પ્રારબ્ધ છે. પણ જ્ઞાનીનું પ્રારબ્ધ અને અજ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે, એનો ભેદ શું? તો કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે. આ બે વસ્તુ સમજાય? જ્ઞાની પ્રારબ્ધ ભોગવે છે, અજ્ઞાની પ્રારબ્ધ ભોગવે છે. જ્ઞાનીનું પ્રારબ્ધ માત્ર પૂર્વોપાર્જિત કર્મના આધારે જ છે. કૃપાળુદેવે લખ્યું કે આત્મભાવે કરીને મેં આ સંસારમાં રહેતા નથી. રેવાશંકરનું માગણું છે એને ચૂકવવું છે, રવજીભાઈનું જે માગણું છે એને ચૂકવવું છે, સ્ત્રી સંબંધી જે ભોગાવલી કર્મ છે તે અને અન્યનું જે કંઈ દેવું છે તે ચૂકવી દેવું છે. અહીંયા તો આખું જગત સોનાનું થાય તો પણ કંઈ તૃણવત છે, અમને કંઈ આમાંથી જોઈતું નથી. જે પેઢીમાં છીએ, જે ધંધો કરીએ છીએ, લાખોના કરોડોના વેપાર કરીએ છીએ, વિદેશ વેપાર ત્યારે પણ કરતા હતા, છતાં કે છે આમાંથી જગત લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આની પ્રવૃત્તિ તો દેવાને માટે થાય છે. આ પ્રારબ્ધ પ્રવૃત્તિ, પ્રારબ્ધની પ્રવૃત્તિ, પૂર્વોપાર્જિત પ્રારબ્ધ. અને જે સમયે જ્ઞાનમાં આવ્યું તે બધા હિસાબ પૂરા થઈ ગયા છે. 1952 અષાઢ સુદ 11 બધા હિસાબ પૂરા થઈ ગયા. સવારના પૂરમાં પેઢીએ જઈ અને માણેકલાલને કીધું અને રેવાશંકરને કીધું કે જુઓ, આજથી આ પેઢીમાં જે કંઈ ટ્રાન્ઝેક્શન થાય એની અંદર પ્લસ કે માઇનસ એમાં હું ક્યાંય નથી. અને આજ સુધીનો, ગઈકાલ સાંજ સુધીનો હિસાબ કરી અને જે કંઈ લેતી દેતી હોય જણાવી દેજો અને મનસુખના ખાતે પૈસા આપી દેજો. વાત પૂરી થઈ, અમે છૂટા થઈ ગયા. અમે છૂટા થઈ ગયા કારણ કે અમારું પ્રારબ્ધ કર્મ અત્યારે પૂરું થઈ ગયું, હવે નવું અમારે કરવું નથી. આ જ્ઞાનીની દશા, આ પ્રારબ્ધ. આપણે કંઈક અમને જે બી સમજાશે તે બી અમે છોડશું. સાહેબ એને તો સમજાઈ ગયું તો સારું, કૃપાળુદેવને. અમને નથી સમજાતું હજી, અમને એમ થાય કે ના. તો ભાઈ તારું જે છે એ આખો અત્યાર સુધીનો યોગ છે, બધો ઈચ્છાનો છે. હે જીવ ક્યા ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મો, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. અનાદિની ભૂલ શું છે? ઈચ્છા. આપણે પ્રારબ્ધ કરીએ છીએ અને પ્રારબ્ધ અનુસાર જ કર્મ કરીએ છીએ, પણ સાથે આપણી ઈચ્છા જોડીએ છીએ. કઈ ઈચ્છા? ભાવિ સંસારનો હેતુ. હું આ કરું તો હું છૂટી જાઉં એમ નહીં, એમાંથી મળે એટલે પછી આપણી આ થાય, પછી બે ઓફિસ થાય, પછી આપણું આટલું થાય, પછી આપણા છોકરાઓ માટે સરખું થાય, પછી જરા સંબંધીઓ માટે સરખું થાય, પછી પેલી પેઢી, પછી બીજી પેઢી, પછી ત્રીજી પેઢી. હવે પોતાનું ઠેકાણું નથી ને, હાથ પેઢી માટે છે. પોતાના કલ્યાણનું ઠેકાણું નથી કે આ પેઢીમાં જ કલ્યાણ કરવું છે કે રાહ જોવી છે. કૂતરા બિલાડાના ભવની પેઢીઓ આપણી થવાની છે. આપણી હાથ પેઢીમાં આપણો વંશ વારસો નક્કી છે. દીકરો દીકરાનો દીકરો, દીકરાનો દીકરો. પણ આપણું આપણું આયુષ્ય પૂરું થાય પછી પેઢી બીજી કઈ આવશે? મનુષ્યની કે તિરંજની? તિરંજની કે નારકીની? નારકીની કે દેવગતિની? કોને ખબર છે? જીવ પોતાની પેઢીનો વિચાર કરતો નથી ને, સાત પેઢીમાં મરવા બેઠો છે એટલે એની ઈચ્છા જોડાયેલી છે. ભાવિ સંસારનો હેતુ છે. પ્રારબ્ધ કર્મ જ્ઞાનીને પણ ખરું, બીજા જીવોને પણ ખરું. ભોગવ્યા સિવાય નિવૃત્ત ન થાય એ વાત પણ સાચી, બંનેમાં એ વાત સાચી. બંનેનું પ્રારબ્ધ જુદું ક્યાં પડે છે? તો જ્ઞાની માત્ર તે પ્રારબ્ધ પૂર્વોપાર્જિત હોવાને કારણે વેદે છે, એમાં એની કોઈ ઈચ્છા હોતી નથી, એ પ્રવૃત્તિ કરવામાં એની કોઈ ઈચ્છા નથી. અને અજ્ઞાની અથવા અન્ય જીવ એ પ્રારબ્ધ વેદતા વેદતા એને એ પ્રારબ્ધમાં પણ ભાવિ સંસારનો હેતુ છે, હેતુ બદલાઈ ગયો. જ્ઞાનીનો હેતુ આમાંથી મુક્ત થવું, તે હવે આ ઉપાધિ ક્યારે સમાપ્ત થાય એવી ઈચ્છા જ્ઞાનીને હોય, અને સંસારીને આ ઉપાધિમાંથી નવું સ્વરૂપ ક્યાંથી મળે એવું એને ભાવિ સંસારનો હેતુ છે. મુનિએ આવી ચકાસણી કરી લીધી કૃપાળુદેવની વૃત્તિની કે તમે હીરા મોતી માણેકનો વેપાર કરો અને હાથમાં લાખો રૂપિયાનું ઝવેરાત હોય તો તમારી વૃત્તિ ચલિત ન થાય? તમે કહો છો પ્રારબ્ધ અમે ભોગવીએ છીએ અને તમે ભોગવો છો. તમે કહો છો કે અમારી ઈચ્છા અંદર ભાવિ સંસાર, અમને હીરા મોતી દેખાય તો કઈ કેમ થાય કે આમાંથી લાભ ભણશે, આ રાખી મૂકો, આ કાળ વેચજો, આ આમ કરજો તેમ કરજો. અમારી ઈચ્છા જોડાઈ ગઈ ભાવિ સંસાર. ભાવિ સુખ, સંતતિ માટેનું સુખ, ભવિષ્ય માટેનું સુખ, ભવિષ્યમાં માંદા પડશું તો શું થાય, રોગ આવે તો શું થાય, ઓપરેશન કરાવવું હોય તો શું થાય, કોણ હાથ ઝાલશે, કોઈ કોઈનું નથી, આ બધી આવી બધી હાલા કરે છે. પણ એને ખબર છે કે બધું હોય તો મરી જાય અંતરિયાળ. એ જેના એને મોબાઈલ નંબર ખિસ્સામાં રાખ્યો હોય, એમડી તેથી બહાર ગામ ભયો ગયો હોય, એ હાજર ન રહીએ. હાર્ટનો એટેક આવે ત્યારે, અરે એટેક આવે ત્યારે તો એમડી એ હાર્ટ સ્પેશિયાલિસ્ટ પણ પહોંચી શકે નહીં, અને સાંભળીને એનું હાર્ટ બેસી જાય. આ સંસારના ખેલની, જગતના જીવોને અજ્ઞાન છે. જ્ઞાનીઓ તો જાણે છે કે બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર, એટલે એની આ ભાવિ સંસારનો હેતુ એને ન હોય, એને ઈચ્છા નથી. આપણે ઈચ્છા રાખીને બેઠા છે કે આવું તો થોડું કરવું જોઈએ ને, તો જરા સારું જોઈએ વગેરે વગેરે. અહીંયા સરસ સમજાવે છે. તો મુનિએ પૂછ્યું, પૂછતા તો પૂછાઈ ગયું, પછી જવાબ આકરો પડ્યો સાંભળવો. કૃપાળુ દેવે કહ્યું કે મુનિ, અમારા હાથમાં પણ જે હીરા મોતી અને કિંમતી રત્નો માણેક છે, એને તમે કાળકૂટ 20 સમાન જોઈએ છીએ, જેથી કરીને કોઈ ભાવ એના તરફ અમારો થાય, કોઈ આસક્તિ ભાવ નથી. અને પછી કે હે મુનિ, શું સંકિત સંકિત કરો છો, ગોખી રાખ્યા છે શબ્દો બધા, આ સંકિતનો અર્થ શું સમજો છો તમે? અળગા થવું, વેગળા રહેવું, એક એ નાળિયેરનો ગોળો જેમ નાળિયેરથી જુદો હોય એમ હે મુનિ, અમે આ સંસારમાં ને વેપારમાં ને વ્યવસાયમાં રહીએ છીએ, આમાં હોવા છતાં આનાથી પર છીએ. કાચવીને સ્પર્શ ન થાય એમ સંસારના પ્રસંગોમાં હોવા છતાં સંસારનો પ્રસંગ અમને સ્પર્શી શકતો નથી. અને અહીંયા તો સ્પર્શ ન થાય તોય એટલો બધો અંદર જોડાયેલો રહીએ છે, મને ન બોલાવ્યો, મારી ગણના ન કરી, રિસેપ્શનમાં મને ન કીધું, અરે રેવા દે ભાઈ, તારે રિસેપ્શન જઈને શું ઉકાળવું છે. પણ જીવને રસ છે, રુચિ છે, ઈચ્છા છે. અનાદિની ભૂલ પ્રવૃત્તિમાં ઈચ્છા, અને જ્ઞાનીને પણ પ્રવૃત્તિ છે પણ ઈચ્છા નથી, ઈચ્છાનો અભાવ છે. ઈચ્છાનો અભાવ છે ત્યાં સમજણનો સદભાવ છે. ઈચ્છાનો અભાવ ક્યારે થાય? તેને સમજણ છે. સૌભાગ્યભાઈને કૃપાળુ દેવ એમ કહે કે તમે તમારા કુટુંબ પ્રત્યે સ્નેહ રાખો કે નિસ્નેહ થાવ, સ્વસ્નેહ કે નિસ્નેહ, તો પણ જે થવાનું હશે તે જ થશે, અને જે થવાનું હશે તે થઈને જ રહેશે. બોલો, આ સમજણ છે. તો જ્ઞાનીને અજ્ઞાનીની અંદર, જ્ઞાનીને ઈચ્છા નથી સમજણ છે, અન્ય જીવોને સમજણ નથી એટલે ઈચ્છા છે. સમજ પીછે સબ સરળ હૈ, બીનું સમજ મુશ્કિલ. આ બધી તકલીફવાળું કામ છે સાહેબ, બહુ તમે આ બધી વાત કરીએ છીએ, બહુ તકલીફવાળું છે, આમાં કંઈ આચરવા પ્રત્યક્ષ. ભાઈ તારી સમજણ જો વિકસિત થાય તો આમાં કાંઈ જરાય ગરબડવાળું, બહુ સરળ સરળતાથી સમજાઈ જાય. પણ જરા સમજ પછી તો કહે છે કે બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે, માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે. જીવનું પ્રારબ્ધ અને જ્ઞાનીનું પ્રારબ્ધ બંનેને પૂર્વ કર્મનો ઉદય એ પ્રારબ્ધ તો બંનેને હોય છે. ભગવાન મહાવીરને પ્રારબ્ધ હતું, નેમનાથને હતું, અમને છે, શું ફેર પડ્યો? ફેર એટલો જ પડ્યો, એને પૂર્વ પાર્જિત હતું, અને તારો ભાવિ સંસારનો હેતુ છે. એને પૂર્વે કરેલા જે કંઈ હતા એનું પરિણામ છે. તને તો ભવિષ્યમાં સંસાર લંબાવવો છે, સંસાર સુખી કરવો છે, એના પરિણામથી તું કરે છે. તારામાં ઈચ્છા ભરેલી છે, જીવમાં ઈચ્છા સંયુક્ત છે, જ્ઞાની ઈચ્છા રહિત છે. એટલે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે, અને આ જ દશાથી જ્ઞાની એને ભોગવીને નિવૃત્ત કરે છે. સંસારી પણ પ્રારબ્ધ ભોગવે છે પણ નિવૃત્ત થતું નથી, નવું બાંધે છે. આટલો ભેદ પડે છે. વિશેષ અવસરે સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.